એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એમ કે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ.
હા, જયંત કોઠારીનો એક લેખ છે સુંદરમની વાર્તા પ્રસાદજીની બેચેની પર.
બરાબર. અને આ વિશ્લેષણ શબ્દયોગ પુસ્તકમાં આવ્યું 1984માં. એની ખાસ વાત એ છે કે કોઠારીએ જૂના સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો વાપર્યા છે.
હા, 20મી સદીની આધુનિક વાર્તાને સમજવા માટે, પાત્રના મનની જે ગળમથલ છે એના માટે.
એટલે આપણો આજનો હેતુ એ જ છે કે કોઠારીના વિશ્લેષણમાં થોડા ઊંઘા ઉતરીએ. આ બેચેની શું છે? વાર્તાના શીર્ષકમાં જ છે.
હા, એ ભાવ પરંપરાગત રીતે ક્યાં બંધ બેસે અને સુંદરમે એને વાર્તામાં કેવી રીતે જીવંત કર્યો છે એ સમજવાનું છે.
અને અહીં સૌથી એમ કે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મુખ્ય ભાવ કોઈ સ્થાયી રસ નથી, શૃંગાર કે કરુણ જેવો નહીં.
ના, પણ બેચેની છે જે સામાન્ય રીતે તો સંચારી ભાવ ગણાય, ક્ષણિક.
બરાબર. તો ચાલો કોઠારીના વિશ્લેષણથી શરૂઆત કરીએ. એમણે શરૂઆત ક્યાંથી કરી છે? આ બેચેની એ પરંપરાગત ભાવોની યાદીમાં છે ખરી?
જુઓ, એ જ તો કોઠારીના વિશ્લેષણની એમ કહીએ તો ચાવી છે. એ નોંધે છે કે બેચેની એટલે પેલી વ્યાકુળતા, અસ્વસ્થતા, એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જે 33 પરંપરાગત સંચારી ભાવો છે.
હા, વ્યભિચારી ભાવ પણ કહેવાય છે ને, જે આવે ને જાય.
બરાબર. એ 33 ભાવોમાં બેચેની સીધી રીતે ગણાઈ નથી. હા, એના જેવા ભાવો છે, જેમ કે નિર્વેદ છે, ગ્લાની છે, વિષાદ છે. પણ બેચેનીનો જે અર્થ અહીં સુંદરમની વાર્તામાં છે એ કદાચ એમાં પૂરેપૂરો નથી આવતો. એટલે કોઠારી સૂચવે છે કે કદાચ આ 33ની સંખ્યાને આપણે માત્ર દૃષ્ટાંતરૂપ ગણવી જોઈએ.
અચ્છા, એમાં ઉમેરો થઈ શકે?
હા, જરૂર પડે તો વિસ્તાર કરી શકાય, કારણ કે બેચેની કોઈ સાવ નવો મનોભાવ તો નથી જ ને.
બરાબર.
પણ અહીં મહત્વની વાત એ છે કે બેચેની એ સંચારી ભાવ જેવો ક્ષણિક ભાવ છે, એ સ્થાયી ભાવ નથી. એટલે કે પ્રેમ, હાસ્ય, શોક જેવા મુખ્ય ટકી રહેનારા ભાવોમાંથી નથી.
ઓકે, આ તફાવત મહત્વનો છે.
છે કે આ વાર્તા મુખ્યત્વે રસધ્વનિની કૃતિ નથી, જ્યાં કોઈ સ્થાયી ભાવ સૂચવાતો હોય, પણ આ ભાવધ્વનિની કૃતિ છે.
ભાવધ્વનિ
એટલે કે જ્યાં સંચારી ભાવ જ મુખ્ય બનીને સૂચવાય. પણ કોઠારી એ પણ સ્પષ્ટ કરે છે કે ભાવધ્વનિ પણ રસાદી ધ્વનિનો જ એક સ્વીકૃત પ્રકાર છે, એટલે એનાથી કૃતિનું મૂલ્ય ઓછું નથી થતું.
સમજાયું.
એટલે મુખ્ય પ્રશ્ન એ બને છે કે સુંદરમે આ બેચેની નામના ભાવને આટલી તાકાતથી, આટલી પ્રબળતાથી વાર્તામાં મૂર્ત કેવી રીતે કર્યો? કઈ રીતે આ ભાવ વાચક સુધી પહોંચે છે?
હા, એટલે ભલે એ સ્થાયી રસ ન હોય પણ એ જ મુખ્ય છે. પણ શિવપ્રસાદજીમાં આટલી તીવ્ર બેચેની જાગી કેમ? શું થયું એવું કે એમના મનમાં આટલો ખળબળાટ મચી ગયો? આ કંઈ સામાન્ય ચિંતા જેવી વાત તો નથી લાગતી.
બરાબર. કોઠારી આ બેચેનીના મૂળ કારણને સમજાવવા માટે કાવ્યશાસ્ત્રનો વિભાવનો સિદ્ધાંત વાપરે છે.
વિભાવ એટલે ભાવ જગાડનારા કારણો.
હા, બરાબર. અહીં બે પ્રકારના વિભાવ કામ કરે છે. પહેલું છે આલંબન વિભાવ, એટલે કે જેના પ્રત્યે ભાવ જાગે છે તે વ્યક્તિ કે વસ્તુ.
ઓકે.
અહીં પ્રસાદજીની બેચેનીનું આલંબન કોણ છે? એક બજારુ સ્ત્રી. અને એના મુખેથી અનાયાસ નીકળેલા શબ્દો, યા રહીમ યા રસૂલ, આ શબ્દો એમના ભાવનું કેન્દ્ર છે. અને બીજું છે ઉદ્દીપન વિભાવ, એટલે કે એવી પરિસ્થિતિઓ, એવા સંજોગો જે ભાવને વધારે તીવ્ર બનાવે, એને ઉદ્દીપ્ત કરે.
અચ્છા, તો અહીં ઉદ્દીપન શું છે?
અહીં ઉદ્દીપન એ છે કે આ ઉદ્ગાર ક્યારે નીકળે છે? રતિક્રીડા પછીની ગાઢ નિદ્રાની અવસ્થામાં, શ્વાસોચ્છ્વાસ સાથે, જાણે પ્રાણવાયુ રૂપે. આ સંજોગો જ પ્રસાદજીને હચમચાવી નાખે છે. એમને આ અત્યંત અસંગત લાગે છે. એક સ્ત્રી જે દેખીતી રીતે દેહ વેચે છે, જેની સાથે એમણે શારીરિક સંબંધ માણ્યો, એના અંતરમાંથી ઊંઘમાં પણ ઈશ્વરનું નામ.
હા હા, ખરેખર
આ ઘટના પેલી સ્ત્રી વિશેના એમના બધા ખ્યાલો, એમના પૂર્વગ્રહો બધું તોડી નાખે છે અને એમના મનમાં જબરદસ્ત બેચેની ભરી દે છે. એટલે જ અંતે એ ભગવાનને પૂછવા મજબૂર બને છે, દયાલો ઉસ ઔરત કો આપસે ક્યાં નિસ્બત હૈ.
આ પ્રશ્ન જ એમની બેચેનીની પરાકાષ્ઠા છે.
બિલકુલ, એમની ગડમથલની.
આ ખરેખર ચોંકાવનારું છે. પણ જે ઘટના બની એમાં શૃંગારનો, રતિનો અંશ પણ હતો. તો વાર્તામાં જે શૃંગારનું નિરૂપણ છે એનું આ બેચેની સાથે શું કનેક્શન છે? શું એ બેચેની ઘટાડે છે કે પછી એને વધારે છે?
સારો પ્રશ્ન છે. અને કોઠારી આ મુદ્દાને પણ બહુ ધ્યાનથી તપાસે છે. એ સ્વીકારે છે કે વાર્તામાં શૃંગાર રસનું નિરૂપણ છે અને તે પણ ઘણું વ્યંજનાપૂર્ણ, કલાત્મક અને તાજગીભર્યું છે. પરંતુ એ સ્પષ્ટ કરે છે કે શૃંગાર અહીં અંગી રસ નથી, એટલે કે મુખ્ય રસ નથી. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ શૃંગારનું આલેખન કરવાનો નથી, તેથી શૃંગાર અહીં અંગરૂપ ભૂમિકા ભજવે છે. ગૌણ.
ઓકે, એટલે સહાયક જેવો છે.
હા, રતિભાવ વાર્તાનું અંતિમ લક્ષ્ય નથી. અને રસપ્રદ વાત એ છે કે પ્રસાદજી માટે પેલી સ્ત્રી સાથેનો શૃંગારિક અનુભવ પાછળથી રત્યાભાસ જેવો બની જાય છે.
રત્યાભાસ એટલે રતિનો આભાસ, દેખાવ માત્ર.
હા, જાણે સાચો નહીં પણ દેખાવ. આવું કેમ? કારણ કે પ્રસાદજીને પ્રશ્ન થાય છે કે જે સ્ત્રીના હૃદયમાં, ઊંઘમાં પણ રહીમ વસે છે, તેની સાથેનો એમનો શારીરિક સંબંધ શું ખરેખર સાચો હતો? એ સ્ત્રીની લાગણી સાચી હતી કે માત્ર ધંધાકીય દેખાવ?
અચ્છા,
આ શંકાને કારણે શૃંગારની સ્મૃતિ પ્રસાદજીની બેચેનીને શાંત કરવાને બદલે ઓર વધારી દે છે. એમના અનુભવની સચ્ચાઈ પર જ સવાલ ઉભો થાય છે.
એટલે રતિભાવ અહીં બેચેનીને પોષવાનું કામ કરે છે.
બરાબર. જે સામાન્ય રીતે સ્થાયી ભાવ છે, એ અહીં બેચેની નામના મુખ્ય સંચારી ભાવને પોષે છે, એને વધુ તીવ્ર બનાવે છે. કોઠારી નોંધે છે કે આવું શક્ય છે. કાવ્યશાસ્ત્રમાં પણ સ્થાયી ભાવ ક્યારેક સંચારી ભાવનું કાર્ય કરી શકે એવી કલ્પના છે. એટલે રતિભાવથી પોષાયેલી આ બેચેની એક બહુ જ જટિલ અને અનોખો ભાવાનુભવ બની જાય છે.
એટલે પેલી રાતની યાદ જ એમના માટે પીડાદાયક બની જાય છે.
હા,
મનને શાંત નથી થવા દેતી. તમે સ્મૃતિની વાત કરી, યાદની. કોઠારી એના પર પણ ભાર મૂકે છે ખરું ને?
હા,
એ કેવી રીતે આ બેચેનીને આકાર આપે છે?
હા, બિલકુલ. સ્મૃતિ એટલે કે યાદ, એ પણ કાવ્યશાસ્ત્રમાં એક માન્ય સંચારી ભાવ છે. અને અહીં પ્રસાદજીના કિસ્સામાં તો ભૂતકાળની એ ઘટના, ખાસ કરીને પેલી રાતની એક એક વિગત જાણે ભૂતાવળની જેમ એમના મન પર સવાર થઈ જાય છે. કોઠારી વાર્તામાંથી જ પંક્તિ ટાંકે છે. કોક ભૂતાવળની પેઠે એ રાત્રિની બધી વિગતો તેમની મીંચેલી કે ખુલ્લી આંખો આસપાસ ઉડાઉડ કરવા લાગી. એ રોશની, એ સાજ, એ બાઈ, એ મુસ્કરાહટ, છેવટનું યા રહીમ, યા રસૂલ, તોબા તોબા.
બાપરે, આ તો સતત ઘેરી વળે એવી સ્મૃતિ.
હા, એમનાથી છૂટતી જ નથી. એટલું જ નહીં, એ સ્મૃતિ એટલી હાવી થઈ જાય છે કે એમની પૂજામાં પણ ભગવાનના સ્મરણને બદલે પેલો જ અવાજ ગુંજવા લાગે છે.
પૂજામાં પણ?
હા, કોઠારી ટાંકે છે, એમણે જોયું કે પોતાના ઇષ્ટદેવના સ્મરણને ઢાંકી દેતો એક અવાજ તેમની પૂજાની ઓરડીમાં જાણે ગુંજી રહ્યો છે. યા રહીમ, યા રસૂલ.
ઓહો.
અને આ જે આંતરિક બેચેની છે, એને સુંદરમે બાહ્ય વર્તનમાં કેવી રીતે દર્શાવી છે એ પણ કોઠારી નોંધે છે. કાવ્યશાસ્ત્રમાં આને અનુભાવ કહેવાય, ભાવની બાહ્ય અભિવ્યક્તિ.
જેમ કે
પ્રસાદજીની ઊંઘ વારે વારે ઉડી જાય છે, સવારે દાંતણ કરતા કરતા અટકી જાય છે, શૂન્ય મનસ્ક બની જાય છે. કોઠારી આ વર્તનની સરખામણી પ્રસાદજીના પહેલાના સામાન્ય વર્તન સાથે કરે છે. પહેલા તો એ અનુભવી ગણાતા, આવા પ્રસંગો પછી બધું ભૂલીને નિરાતે ઊંઘી શકતા, બાળકો સાથે દાંતણ કરવાનો આનંદ માણતા, એકાગ્રતાથી પૂજા કરતા.
પણ હવે એવું નથી.
હવે એ જ પ્રસાદજી વિક્ષિપ્ત છે, બેચેન છે. કોઠારી કહે છે કે સુંદરે મેં માત્ર આવા બે ત્રણ સૂક્ષ્મ અનુભવો દ્વારા જ પ્રસાદજીની આખી આંતરિક દુનિયાનો નકશો આપણી સામે મૂકી દીધો છે. આ એમની કથા કહેવાની કુશળતા છે.
આ બહુ સરસ રીતે સમજાવ્યું. શૃંગાર ભલે મુખ્ય ન હોય, પણ એનું નિરૂપણ મહત્વનું છે. કારણ કે બેચેનીનું કારણ તો એ પ્રસંગ જ છે ને. તો કોઠારી શૃંગારના એ આલેખન વિશે શું કહે છે, ખાસ કરીને પેલી સ્ત્રીના વર્ણન વિશે?
કોઠારીએ આ આલેખનની ખૂબ પ્રશંસા કરે છે. એમના માટે શૃંગારનું નિરૂપણ અહીં ખૂબ જ કલાત્મક રીતે થયું છે, જે પાછળથી આવતી બેચેની માટે જરૂરી ભૂમિકા બાંધે છે. પેલી સ્ત્રી જે શૃંગાર ભાવ માટે આલંબન વિભાવ છે,
હા,
એનું વર્ણન અત્યંત છટાથી કરાયું છે. દાખલા તરીકે, એના નિવાસમાં ખાનદાનીની ખુશ્બુ હતી, જબાન પર કુમળી અદા હતી, હોઠો પર ફૂલ જેવી હસ્તી અને મગમગતી મુસ્કુરાહટ હતી, આંખોમાં ઉભરાઈ ઉભરાઈને છલી જતા દાવત હતા. આ શબ્દોથી સ્ત્રીનું એક આકર્ષક ચિત્ર ઊભું થાય છે.
વાતાવરણ બરાબર જમાવે છે.
હા,
અને એ જ રીતે શૃંગારને ઉદ્દીપ્ત કરનારા ઉદ્દીપન વિભાવ પણ એટલા જ મનોહર છે, નવીનતાથી ભરપૂર, જેમ કે કંકણનો રણકાર, મીઠી ઉર્દુ જબાન, હીનાની મહેક,
પેલું જરીના તારનું ખૂંચું.
હા, બરાબર. અને એમની વચ્ચે થયેલી વાતચીત ગુફ્તગેગો. કોઠારી ખાસ કરીને આ વર્ણનમાં વપરાયેલી ઉર્દુ મિશ્રિત ભાષાની નોંધ લે છે. એનાથી જે માધુર્ય ગુણ જન્મે છે તે શૃંગારની અનુભૂતિ કરાવવામાં મદદ કરે છે.
માધુર્ય ગુણ,
હા,
એટલે શૈલીની મધુરતા.
હા, જે શૃંગાર જેવા કોમળ ભાવોને અનુકૂળ હોય. અહીં એક રસપ્રદ મુદ્દો કોઠારી એ ઉઠાવે છે કે વિભાવોનું વર્ણન એટલું સશક્ત છે ને કે સુંદરમને શૃંગારની અનુભૂતિ કરાવવા બહુ બધા અનુભવો, એટલે કે પાત્રોના હાવભાવ, ચેષ્ટાઓ કે બીજા સંચારી ભાવોનું લાંબુ વર્ણન કરવાની જરૂર જ નથી પડતી.
અચ્છા,
પહેલું તમે કહ્યું ને, કમખા ઉપરની ભાતમાના ઝરીના તાર જરા ખૂંચતા હતા. આ એક નાનકડા વાક્યમાં જ આલિંગનનો સ્પષ્ટ ધ્વનિ આવી જાય છે. સ્પર્શનું સૂચન છે.
બરાબર, સૂક્ષ્મ રીતે ગયું છે.
હા, અનુભવો ઓછા હોવા છતાં શૃંગાર રસની પ્રતીતિ થાય છે. અને શૃંગાર અહીં મુખ્ય નથી, ગૌણ છે. એટલે આ સંક્ષિપ્ત પણ સૂચક નિરૂપણ વધારે યોગ્ય પણ ઠરે છે. આ વિભાવોનું આલેખન જ પ્રસાદજીની પાછળની બેચેની માટે જરૂરી પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે.
આ ખૂબ જ રસપ્રદ છે. અત્યાર સુધી આપણે મોટે ભાગે પ્રસાદજીના મનમાં શું ચાલી રહ્યું છે, એમના ભાવો શું છે, એના પર જ ધ્યાન આપ્યું. પણ મને જાણવાની ઉત્સુકતા છે કે કોઠારી પેલી સ્ત્રીના ભાવજગત વિશે શું કહે છે. શું વાર્તાને એના દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય? એના મનમાં શું ચાલતું હતું?
અને જુઓ, અહીં કોઠારીના વિશ્લેષણમાં એક અત્યંત મહત્વનો વળાંક આવે છે. તેઓ સૂચવે છે કે આપણે જો પેલી સ્ત્રીને ભાવના આશ્રય તરીકે જોઈએ, એટલે કે જેના મનમાં ભાવ જાગી રહ્યો છે તે વ્યક્તિ તરીકે.
અચ્છા, સ્ત્રીના પોતાના ભાવો.
હા, તો વાર્તાનો એક સાવ નવો અર્થ ખુલી શકે છે. એની જે મુસ્કુરાહટ હતી, આંખોમાં છલકાતું દાવત, હિનાથી મગમગતા વસ્ત્રો, એની મીઠી ગુફ્તેગો, આ બધું જે પ્રસાદજી માટે શૃંગારના વિભાવ હતા,
હા, કારણો હતા,
તેને આપણે સ્ત્રીના પોતાના અનુભવો તરીકે પણ જોઈ શકીએ. ભાવની અભિવ્યક્તિ અને આ અનુભવો કદાચ તેના પોતાના રતિભાવને વ્યક્ત કરતા હોય.
પણ શું એ સાચો રતિભાવ હોય?
એટલે જ કોઠારી તરત જ સાવચેતી ઉમેરે છે કે આ બધી ધંધાદારી અદાઓ પણ હોઈ શકે. એટલે કદાચ એ સાચો રતિભાવ ન હોય, પણ રત્યાભાસ હોય, રતિનો આભાસ. પરંતુ કાવ્યશાસ્ત્ર રસાભાસ કે ભાવાભાસને પણ કાવ્યનો વિષય માને છે. એનો સમાવેશ રસ નિષ્પત્તિના વ્યાપમાં જ કરે છે. સવારે જાગ્યા પછી સ્ત્રીનું હાથ લંબાવવું, મુસ્કુરાવવું, આ બધું પણ તેના આભાસી રતિભાવને દર્શાવતી આમંત્રણની ચેષ્ટાઓ હોઈ શકે.
ઓકે.
પણ પછી આવે છે પેલી ચમત્કારિક અને નિર્ણાયક ક્ષણ, નિદ્રામાં એના મુખેથી નીકળતો પેલો ઉદ્ગાર, યા રહીમ, યા રસૂલ.
હા, જે બધું બદલી નાખે છે.
બરાબર. કોઠારી માને છે કે આ ઉદ્ગાર અચાનક જ એના બાહ્ય ધંધાદારી આવરણને ચીરી નાખે છે અને આપણને એના અંદરના કદાચ સાચા, પવિત્ર, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ધરાવતા આત્માનું દર્શન કરાવે છે.
અદ્ભુત.
આ એક જ ક્ષણમાં બે વિરોધાભાસી ભાવોનું દ્વૈત ઊભું થાય છે, જેને કોઠારી ભાવદ્વૈત અથવા ભાવ વિપર્યાસ કહે છે.
ભાવદ્વૈત એટલે બે ભાવો એક સાથે.
હા, એક તરફ બાહ્ય રત્યાભાસ, પેલો દેખીતો શ્રોણાર, અને બીજી તરફ આંતરિક ઈશ્વરનિષ્ઠા. આ વિરોધાભાસ, આ કોન્ટ્રાસ્ટ જ વાર્તાનો સૌથી રોમાંચક અને કલાત્મક અંશ છે, જે ભાવક તરીકે આપણને કદાચ આશ્ચર્ય કે રોમાંચનો અનુભવ કરાવે.
પણ પ્રસાદજી માટે તો એ આઘાતજનક બની રહે છે.
બિલકુલ, એમને માટે તો એ આઘાત જ છે.
તો આ આખું ચિત્ર ખરેખર ખૂબ જટિલ છે. એક તરફ પ્રસાદજીનો અનુભવ, એમની બેચેની, બીજી તરફ પેલી સ્ત્રીનું આ ભાવદ્વૈત, આ બધું મળીને અંતે શું સૂચવે છે? કોઠારીના મતે પ્રસાદજી આખરે આટલા બેચેન કેમ થઈ જાય છે? શું ખાલી પેલી સ્ત્રીના ઉદ્ગારથી જ, કે પછી કંઈક વધુ ઊંડી અસર થાય છે એનાથી?
જુઓ, કોઠારીનું તારણ એ છે કે પ્રસાદજીની બેચેનીનું તાત્કાલિક કારણ તો પેલો ઉદ્ગાર અને તેનાથી થયેલો આઘાત જ છે. પ્રસાદજી અત્યાર સુધી આવી સ્ત્રીઓને માત્ર ઉપભોગની ચીજ તરીકે જ જોઈ હતી, એક પદાર્થ.
અચાનક એ ચીજમાં એક ઊંડા માનવ આત્માનું દર્શન થાય છે, એની આંતરિકતાનું, એની શ્રદ્ધાનું દર્શન. આ જોઈને તેઓ ક્ષુબ્ધ થઈ જાય છે. જે રસથી તેઓ તેની પાસે ગયા હતા એ ઉપભોગનો રસ જ મરી જાય છે. એટલે જ સવારે સ્ત્રીના આમંત્રણ છતાં તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે.
બરાબર.
પણ કોઠારી અહીં અટકતા નથી, એ એક કદમ આગળ જાય છે. એક વધુ ઊંડો સંભવિત અર્થ સૂચવે છે, એ પ્રશ્ન પૂછે છે. શું પ્રસાદજીની આ તીવ્ર બેચેનીનું કારણ ક્યાંક એમના પોતાના અંદર રહેલા ભાવદ્વૈતનું અચાનક ભાન થવું છે?
એમના પોતાના અંદર કેવી રીતે?
શું એ સ્ત્રીમાં તેઓ અજાણતા પોતાના જ વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોઈ લે છે? કારણ કે પ્રસાદજી પોતે પણ કેવા છે? એક તરફ અત્યંત ધાર્મિક, પૂજાપાઠ, બ્રહ્મભોજન, યાત્રા,
હા એ બધું છે,
અને બીજી તરફ એટલા જ રંગરાગી પણ. બજારુ સ્ત્રીઓ પાસે જતા પણ અચકાય નહીં. તો આ બેમાંથી સાચા પ્રસાદજી કયા? એમની ધાર્મિકતા સાચી કે એમનું રંગરાગીપણું?
અચ્છા, આ બહુ ઊંડો વિચાર છે.
હા, પેલી સ્ત્રીના કિસ્સામાં શું થયું? એનું બાહ્ય રૂપ, પેલું બજારુપણું કદાચ ઉપરનો ઓફ હતો, અને એનું આંતરિક તત્વ, પેલી ઈશ્વરનિષ્ઠા, એનું સત્ય હતું. શું આ જોઈને પ્રસાદજીને પોતાના વિશે ભયંકર શંકા જાય છે કે ક્યાંક મારી ધાર્મિકતા પણ માત્ર ઉપરનો ઓપ જ તો નથી ને, અને પેલું રંગરાગીપણું જ મારું અંદરનું ખરું તત્વ તો નથી?
ઓહ, આત્મભાન જેવું.
હા, એક અણધાર્યું અપ્રિય આત્મભાન. અને કદાચ એ જ એમને બેચેન કરી રહ્યું છે. જાણે પેલી સ્ત્રીના આંતરિક સત્યે અજાણતા જ એમના પોતાના આંતરિક દંભ પરથી પડદો ઉઠાવી લીધો હોય.
વાહ.
આથી કોઠારીનો અંતિમ નિષ્કર્ષ એ છે કે આ વાર્તા માત્ર પ્રસાદજીની બેચેનીની વાર્તા નથી. બેચેની એ તો એક કથાનો તાંતણો છે, જે વાચકને છેવટે એક અત્યંત સંકુલ રસાનુભવ સુધી લઈ જાય છે.
સંકુલ રસાનુભવ?
હા, એક જ સમયે અનેક ભાવોથી મિશ્રિત અનુભવ. પ્રસાદજીની દેખીતી ધાર્મિકતા, એમનું ઠૂપું રંગરાગીપણું, એમના મનની બેચેની, સાથે સાથે પેલી સ્ત્રીનો આભાસી રતિભાવ અને એની સાચી ઈશ્વરનિષ્ઠા, આ બધા ભાવો એકબીજા સાથે ટકરાય છે, ભળે છે. કોઠારી શબલિત શબ્દ વાપરે છે.
શબલિત એટલે મિશ્રિત.
હા, મિશ્રિત, રંગબેરંગી. અને આ બધા ભાવો મળીને એક જટિલ, બહુપરિમાણીય અનુભવ રચે છે. આવી અપૂર્વ રસસૃષ્ટિનું નિર્માણ કરવું, જ્યાં વિરોધાભાસી ભાવો એકસાથે અનુભવાય, એ જ સુંદરમની સર્જક પ્રતિભાની ખરી સાર્થકતા છે એમ કોઠારી માને છે.
આ ખરેખર ખૂબ જ ગહન વિશ્લેષણ છે. તો આ આખી ચર્ચામાંથી એમ કે મુખ્ય વાત એ તારવી શકાય કે જયંત કોઠારીએ બતાવ્યું છે કે સુંદરમે બેચેની જેવા પરંપરાગત રીતે ગૌણ ગણાતા ભાવને કેન્દ્રમાં રાખીને કેટલી કુશળતાથી કામ લીધું છે.
હા, સંચારી ભાવને મુખ્ય બનાવ્યો છે.
બરાબર. અને એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, પેલો રત્યાભાસ, ભાવદ્વૈત, આ બધાનો અત્યંત સૂક્ષ્મ અને નવીન રીતે ઉપયોગ કર્યો છે.
હા, અને એનાથી પાત્રનો ઊંડો મનોવૈજ્ઞાનિક સંઘર્ષ અને એનો આંતરિક વિરોધાભાસ ઉજાગર કર્યો છે.
અને આ બધાનું કેન્દ્રબિંદુ બની રહે છે પેલો નાનકડો પણ અત્યંત શક્તિશાળી ઉદ્ગાર, યા રહીમ યા રસૂલ.
બિલકુલ સાચું. અને આ વિશ્લેષણ ખાલી સુંદરમની વાર્તાની જ ખૂબીઓ નથી બતાવતું, પણ એનાથી આગળ જઈને આપણને વિચારતા કરી મૂકે છે. કોઠારી અહીં એ બતાવે છે કે આપણું પરંપરાગત ભારતીય કાવ્યશાસ્ત્ર ખાલી જૂની સંસ્કૃત કૃતિઓ માટે જ નથી. એના સાધનો, એની વિભાવનાઓ જો એને બરાબર સમજીને લાગુ પાડીએ તો તે આધુનિક સાહિત્યની જટિલતાઓને સમજવામાં પણ આજે એટલા જ ઉપયોગી છે. પાત્રોના સૂક્ષ્મ મનોવ્યાપારોને સમજવામાં મદદ કરે છે.
એટલે શાસ્ત્રીય વિવેચનને આધુનિક કૃતિ પર લાગુ પાડીને કોઠારી બંનેને સમૃદ્ધ કરે છે, શાસ્ત્રને પણ અને કૃતિને પણ.
બરાબર કહ્યું.
અને આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો મૂકી જાય છે. કોઠારીએ જે રીતે શાસ્ત્રીય સિદ્ધાંતોને નવી દૃષ્ટિથી જોઈને આધુનિક વાર્તાના વિશ્લેષણમાં વાપર્યા તે આપણને પૂછવા પ્રેરે છે કે શું આ પ્રકારનો અભિગમ બીજી સમકાલીન કૃતિઓ માટે પણ વાપરી શકાય?
હા, ગુજરાતી કે અન્ય ભારતીય સાહિત્યની કૃતિઓમાં જે છુપાયેલા આંતરિક સંઘર્ષો હોય, માનવ સ્વભાવના વિરોધાભાસો હોય,
કે પછી સામાજિક વાસ્તવિકતાઓનું જટિલ ચિત્રણ હોય, શું એના પર આ અભિગમ નવો પ્રકાશ પાડી શકે. કદાચ આપણા જૂના શાસ્ત્રોમાં હજુ પણ નવા અર્થો છુપાયેલા હોય જે શોધવાની રાહ જોઈ રહ્યા છે.
શક્ય છે, વિચારવા જેવી વાત છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.